કે અમને ઘાટની કિંમત નથી, અમને સોનાની કિંમત છે. તમારી રૂબરૂમાં ઘાટ ઉપર હથાળો મારું છું, અમારે ઘાટ વેચવા નથી જાઓ, અમને ઘાટની કાંઈ કિંમત નથી. સમજી ગયા? હવે જે ઘાટને જુએ છે એને રાગદ્વેષ થાય છે, અને સોનાને જુએ છે રાગદ્વેષ થતો નથી. કેમ કે ઓમાં વિષમતા છે, વિષમતા છે એટલે રાગદ્વેષ થયા કરે, આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ. સોના મૂળ પદાર્થ ઉપર જતો નથી, એમ આત્મા છે એની અવસ્થાઓ પર જાય છે. હવે અવસ્થાઓ પર નજર ન કરે અને એના સ્વભાવ પર નજર કરે તો સામ્ય ભાવ પ્રગટ થાય, એને રાગદ્વેષ મોહની ઉત્પત્તિ ન થાય. એ અહીંયા મોહના નાશના ઉપાય માટે તું તારા શુદ્ધાત્માને જાણ એમ છે. તું તારા શુદ્ધાત્મા છે એને તું જાણ, રાગથી ભિન્ન છે એને તું જાણ. જાણ એટલે એનો અનુભવ કર, એની શ્રદ્ધા કર. છોડાવે છે, શુદ્ધ પર્યાયનું લક્ષ છોડાવે છે. એમ કહીને પર્યાય અંશ ઉપરનું લક્ષ છોડાવવું છે અને અંશી દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે. જે શ્રદ્ધા ઊંધી છે, દેહને આત્મા માને છે, પુણપાપને આત્મા માને છે, પુણ્યના ફળને મળે તો હું સુખી છું. એ કાલ આવ્યું તું, કાલ આવ્યું તું ને પુણ્યના ફળ વાળાનું આવ્યું તું, જો આપણે વાંચીએ કે એ ભિખારી છે એમ આવ્યું તું કઈક. જ્ઞાનીને તો કરુણા કરીને ક્યાંય એની મીઠાશ રહેતી હોય પુણ્ય ફળમાં તો છોડાવે છે, એમ બીજું એને કઈ નથી. પુણ્યનો ભોગવટો તે ચૈતન્ય શાંત અમૃત રસની મીઠાઈ છોડી ભિખારીની જેમ એઠ ખાવા સમાન છે. તું તારા આત્માનો ચૈતન્ય રસ અંદરમાં ભીરો છે, જ્ઞાનને આનંદ એનો અનુભવ છોડી અને આ પુણ્યના ફળમાં તને આ મીઠાશ થેની લાગે છે. એ તો કે છે કે ભિખારાને એઠ આપે એના જેવું છે, અમને તો કઈ એમાં લાગતું નથી. આત્મા સામાન્ય એકરૂપ છે, તે સમય સમયની પર્યાયમય થઈ જાય, પરિણામમય થઈ જાય, તાદાત્મ્યરૂપ થઈ જાય તો દ્રવ્ય અને પર્યાય એ બે ભિન્ન રહેતા નથી, અને પર્યાય જેમ ક્ષણિક છે તેમ દ્રવ્ય પણ ક્ષણિક થઈ જાય જો તાદાત્મ્ય હોય તો. જેમ સોનું એના ગુણોથી તાદાત્મ્ય છે પણ સોનું એના પરિણામથી તાદાત્મ્ય નથી. જો તાદાત્મ્ય થઈ જાય તો પર્યાયના ઘાટના નાશે સોનું નાશ થાય. એમ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણો છે, એ આત્માની સાથે તાદાત્મ્ય સંબંધ છે. ટાળ્યા ટળે નહીં, સાકરમાંથી મીઠાશ કાઢી ન શકાય, સાકરમાંથી મેલ કાઢી શકાય એમ આ આત્મા છે. એના ત્રિકાળી ગુણો જ્ઞાન દર્શન આદિ આનંદ આદિ છે, એની સાથે તાદાત્મ્ય સંબંધ છે. અને જે પરિણામ થાય છે એની સાથે સંયોગ સંબંધ છે, એને તાદાત્મ્ય સંબંધ નથી. જો જેમ ગુણોની સાથે તાદાત્મ્ય સંબંધ છે એવેના પરિણામ સાથે તાદાત્મ્ય સંબંધ હોય તો પરિણામનો નાશ થતા આત્માનો નાશ થઈ જાય, માટે સંયોગ સંબંધ છે. દેહનો યોગ થાય છતાં આત્મા એવો ને ઓરીએ છે, આઠ કર્મનો અભાવ થાય તો એ આત્મા એવો ને ઓરીએ છે, રાગદ્વેષ મોહનો અભાવ થઈ વિતરાગ દિશા પ્રગટ થાય તો પણ આત્મા એવો ને ઓરીએ છે, એમ એક એક સમયનો અભાવ થાય પર્યાયનો તો પણ આત્મા નિત્ય અવિનાશી એમને એમ ટકી રહીએ છે. આત્મા સામાન્ય એકરૂપ છે, તે સમય સમયની પર્યાયમય થઈ જાય તો દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન રહેતા નથી, અને પર્યાય જેમ ક્ષણિક છે તેમ દ્રવ્ય પણ ક્ષણિક થઈ જાય, એટલે કે દ્રવ્ય અનાદિ અનંત રહે નહીં. પ્રવાહરૂપે અનાદિના જે વિકારી પરિણામ તે કર્યા છે, રાગદ્વેષના પરિણામ પ્રવાહરૂપે અનાદિકાળથી અજ્ઞાન દશામાં તું રાગદ્વેષને કરતો આવે છે, તેને તો આત્મા કદી એડો નથી. એ જે શુદ્ધ આત્મ સ્વભાવ છે જીવ તત્વ, એ પુણ્ય પાપને આશ્રવ બંધ તત્વ વિકારી પરિણામ જે નવ તત્વમાં છે એને તો અડી શકતો નથી. કેમ કે જાત જુદી છે, અણમળતા ભાવ છે, એને તો અડી શકતો નથી. પણ કદી એડો નથી, સ્પર્શતો નથી, એકરૂપ થયો નથી. અજ્ઞાની ભલે માને કે હું આખો વિકારી થઈ ગયો, હું ક્રોધી થઈ ગયો, હું માન્ય થઈ ગયો, હું લોભી થઈ ગયો, પરંતુ તેનો આત્મા ઊંધી માન્યતા વખતે શ્રદ્ધા ખોટી કરી હું મનુષ્ય છું એમ માને તો પણ આત્મા મનુષ્ય રૂપ ન થાય. કેમ કે આત્મા તો જ્ઞાનમય છે, મનુષ્યની અવસ્થા તો જડ છે, એ કઈ જડમય થઈ શકે નહીં, એમ આત્મા પોતે જ્ઞાનમય છે, એ કદી રાગમય થાય નહીં. પણ રાગમય થઈ ગયો એવી ભ્રાંતિ થાય, એ ભ્રાંતિ થઈ છે ને, ભ્રાંતિ છે, સંસાર છે. આત્મા દુઃખમય થયો નથી, સુખમય એવો મૂળ ઓરિજિનલ એનો સ્વભાવ. એ સ્વભાવ છોડીને પરિણામમાં દુઃખ થાય ખરું, પણ એ દ્રવ્ય સ્વભાવ પોતાના સ્વભાવને છોડીને દુઃખમય થઈ શકે નહીં. પાણી ઊનું થાય અવસ્થાએ, પણ પાણી એનો શીતળ સ્વભાવ છોડીને એ ઉષ્ણરૂપ થઈ શકે જ નહીં. કેમ, જો ઉષ્ણરૂપ થઈ જાય તો પાણી પાછું ઠંડુ પ્રાપ્ત થાય નહીં. એમ આત્મા અનાદિ અનંત એક રૂપ શુદ્ધ દ્રવ્ય સ્વભાવે શક્તિએ બિરાજમાન છે. પરિણામમાં અશુદ્ધતા પ્રગટ થાય છે રાગદ્વેષની, તો પણ ભલે આવી સ્થિતિ હોય તો પણ દ્રવ્ય પોતાનો નિજ સ્વભાવ છોડી અને પરભાવ રૂપે ત્રણ કાળમાં થઈ શકે નહીં. તને ભ્રાંતિ થઈ ગઈ છે કે હું થઈ ગયો હોય તો તારું અજ્ઞાન છે. અને જો એમ થઈ ગયું હોય અને જો તું એમ માનતો હો તો ભ્રાંતિ ના કહેવાય, તો વાસ્તવિકતા કહેવાય. પણ એમ નથી, એ માને છે અજ્ઞાની આત્માનું જેવું સ્વરૂપ કલ્પે છે એવું નથી, એનાથી જુદું છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું એવું છે, ગણધરોએ અનુભવ્યું તેવું છે, અને આચાર્ય ભગવાન તે જે શાસ્ત્રમાં અનુભવ લખ્યું એવું છે. અજ્ઞાની કલ્પના કરે છે એવું આત્માનું સ્વરૂપ છે. જૈન દર્શન સિવાય કોઈ પદાર્થના વિજ્ઞાનને પામી શક્યું નથી. કેવળ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે પ્રત્યક્ષ, એમાં કઈ ભૂલ હોય? આ તો કલ્પનાથી. કોઈ અમેરિકા બે જણા વાત કરતા હતા, તે અમેરિકા ચોપડી વાંચી અમેરિકાની, અને બીજાને વાત કરતો હતો કે અમેરિકા આવો દેશ છે, આવો દેશ છે, આવા રસ્તાઓ, આવી વ્યવસ્થા. ત્યાં ત્રીજો આવ્યો, અમેરિકા થઈને આવેલો ઈ ભાઈ આવ્યો કે ભાઈ શું વાતો કરો છો? તો ઓલા ભાઈ કે મને કે અમેરિકાની વાત કરે છે. તો કે એમ. પછી એને થોડી વાર સાંભળી, પછી એને પૂછ્યું કે તમે અમેરિકા જઈ આવ્યા છો? ના ભાઈ, અમેરિકા હું જઈ આવ્યો નથી, હું તો ચોપડી વાંચીને વાત કરું છું. તો કે શ્રદ્ધાને કરવા જેવી નથી, ચોપડી વાંચેલી નહીં, અનુભવી પ્રત્યક્ષ જોયું છે અમેરિકા, તોય વાત સાચી. એમ ધર્મના નામે આત્માના નામે બધા લખે ચોપડા, પણ આત્માનો અનુભવ આત્મા શું કે એ કાંઈ ખબર નથી. એમ ન ચાલે, એમ ન ચાલે ભાઈ. આ તો ધર્મની વાત છે, આમાં તો ખૂબ ઊંડો ઉતરવા જેવું છે. અજ્ઞાની ભલે માને કે હું આખો વિકારી થઈ ગયો, પરંતુ તેનો આત્મા ઊંધી માન્યતા વખતે વિપરીત શ્રદ્ધા કરે છે. તે વખતે દ્રવ્ય દ્રષ્ટિએ એટલે આત્માના મૂળ સ્વભાવથી જોવામાં આવે તો વિકાર રહિત જ છે, રાગ રહિત ત્રણેય કાળ છે આત્મા. હવે ઈ સી રીતે બેસે? ઈ બેસવું કઠણ. માતા હતી એને દીકરીને એમ કહ્યું કે આ કપડું સફેદ છે કે? દીકરી કે પણ તમે માં છો, મારે તમને બોલાય તો નહીં મમ્મી તમારી સામે, પણ આ નજરે હું જોઉં છું કપડું મેલું છે અને તમે કહો છો કપડું સફેદ. અરે સફેદ તો બગલાની પાંખ જેવું દેખાય છે મને, પણ આ હું જોઉં છું ખોટું, તમે જોયે સાચું? ભાઈ બાપુ, જોવાની બે દ્રષ્ટિ છે, પદાર્થને જોવાની બે દ્રષ્ટિ છે. એક સંયોગ દ્રષ્ટિથી પદાર્થને જોવે છે અજ્ઞાની, અને જ્ઞાનીઓ સ્વભાવ દ્રષ્ટિથી જોવે છે. મમ્મી હતી એ કપડાના સ્વભાવ દ્રષ્ટિથી બોલતી હતી જોઈને, અને દીકરી હતી એ સંયોગી દ્રષ્ટિથી જોતી હતી. મેલનો સંયોગ છે ને માટીનો, એનાથી ઉપલબ્ધ દ્રષ્ટિથી એને મેલું લાગતું હતું, ઓને અંદરની દ્રષ્ટિથી સફેદ લાગે છે. ત્યારે પછી દીકરી કે તમે સફેદ સફેદ વાત કરો છો, પણ એમ અમે માનીએ નહીં, ભણેલા છીએ અમે, એમ અંધશ્રદ્ધાને માનતા નથી. કાંઈક તમે અમને કાંઈક બતાવો ચમત્કાર. તો કે તો માનીશ ને? તો કે હા તો માનશું. લાય પાણી ને સાબુ, એને કે તું તારે હાથે ધો, અને મેલ નીકળી ગયો, સફેદ કપડું થઈ ગયું, કાન પકડો, મમ્મી વાત તમારી સાચી. એમ આત્મા વર્તમાનમાં રાગ દ્વેષમોથી સંયુક્ત હોવા છતાં પણ, સહિત હોવા છતાં, પરિણામ મેલા હોવા છતાં દ્રવ્ય સ્વભાવ શુદ્ધ રહી ગયો છે. હવે એ બેમાં જેમ પાણી મેલું હોય ને ફટકડી નાખતા મેલ નીકળી જાય, એમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ આત્મા બિરાજમાન જીવ તત્વ, નવ તત્વમાં જીવ તત્વ, બીજું તત્વ પુણ્ય પાપ તત્વ, મલિન અપવિત્ર છે, આત્મા પવિત્ર છે. તો હવે એને જુદા કેમ પાડવા? કે જુદા જ છે પણ જુદા પાડી પણ શકાય છે, અનુભવમાં લાવી શકાય છે. કેવી રીતે પાડવા? કે એને પ્રજ્ઞા છીણી વચમાં માર, જ્ઞાન રૂપી છીણી માર, અથવા જ્ઞાન રૂપી લેબોરેટરીની અંદર બે તત્વને તું નાયક તત્વને જુદા જુદાના લક્ષણ જુદા આપશે. પુણ્ય પાપના લક્ષણ આકુળતામય છે, આંધળા છે. પુણ્ય પાપ પોતાને ન જાણે ને આત્માને ન જાણે, એનામાં જ્ઞાન નથી અને આત્મામાં જ્ઞાન છે. માટે લક્ષણ ભેદે ભેદ હોવાથી એ અનુભવથી જુદા પડી શકે છે. એ અનુભવીઓએ જુદા પાડી અનુભવી અને આ શાસ્ત્રો લખ્યા છે. અને એમ કહે છે કે તું અનુભવથી પ્રમાણ કર, મારા કહેવાથી તું માન નહીં. અમે પ્રયોગ કર્યો છે, તું પ્રયોગ કર ભેદ જ્ઞાનનો. ભેદ વિજ્ઞાન ઘઉંને કાંકરા જુદા છે, એમ આત્માનો સ્વભાવ અને રાગાદી વિભાવ, સ્વભાવ અને વિભાવ બે જુદા જુદા છે. તને એક લાગે છે ભ્રાંતિથી, પણ એક નથી. જો એક હોય, રાગ અને આત્મા એક થઈ ગયા હોય, તો કોઈનો મોક્ષ જ ન થાય, તો કોઈ જીવનો મોક્ષ ન થાય. આત્મા રાગી દ્રિયા કરે તો કોઈ અરિયતને સિદ્ધ જ ન થાય. તો આપણે અરિયતને સિદ્ધે તો પગે લાગીએ છીએ, તો એ પહેલા અરિયતને સિદ્ધે પગે લાગીએ છીએ એની પહેલા એ અંતરાત્મા હતા, અને અંતરાત્મા પહેલા એ બહિરાત્મા હતા, અજ્ઞાની હતા. જે સિદ્ધ પરમાત્મા થયા ને એ પણ પહેલા અજ્ઞાની હતા, એ જ્ઞાની થયા અને રાગદ્વેષને ટાળી અને સિદ્ધ પરમાત્મા થયા. તો રાગદ્વેષ ટાળી શકે છે એ તો હકીકત છે. તો રાગદ્વેષ છે એ વિભાવ છે, સ્વભાવ નથી. દેહમાં તાવ આવ્યો, નીકળી જાય છે તાવ, તાવ રહેતો નથી. તાવ આગંતુક ચીજ છે, નવી ચીજ છે, ઉપાધિ આવી છે દેહની. એમ આત્માને રાગદ્વેષની ઉપાધિ છે. એને સ્વભાવનું અવલંબન લેતા, સ્વભાવમાં એકાગ્ર થતા, આત્માનું ધ્યાન કરતા પહેલા મોહ ટળે છે અને પછી ક્રમે કરીને રાગદ્વેષ ટળી પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ શકે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, પ્રજ્ઞા એટલે અતિન્દ્રિય જ્ઞાન, જે આત્મા અને રાગ એને બેને જુદા પાડી અને આત્માને અનુભવી લે અને રાગને અનુભવમાંથી છોડી દે. જેવી રીતે હંસ છે ને, હંસ એ દૂધ અને પાણી ભેગા હોય તો પણ એની ચાંચ એવી ચાંચમાં ખટાશ છે કે દૂધનું આમ કોકડું વાળી અને ગ્રહણ કરી લઈએ અને પાણીને છોડી દઈએ, પાણી પીએ નહીં હંસ, સમજી ગયા? એમ એક વખત ભલે અજ્ઞાની હો તો પણ અજ્ઞાની પોતે જ્ઞાની થાય છે. જ્ઞાની જન્મતા નથી પંચમકાળમાં, જ્ઞાની બને છે પંચમકાળમાં. અહીંયા અત્યારે અજ્ઞાનીનો જન્મ થાય. પૂર્વે જે સાધક થઈ ગયા હોય ને જ્ઞાની થઈ ગયા હોય એનો જન્મ આય ન હોય, એ સ્વર્ગમાં જાય. પણ એ ભેદ વિજ્ઞાનની કળાથી, એટલે કે સ્વભાવ અને વિભાવ બેને જુદા પાડનારું એક ત્રીજું જ્ઞાન, આત્મિક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, આ શાસ્ત્ર જ્ઞાન એમાં કામ ના આવે. શાસ્ત્ર જ્ઞાન બુઠું છે. શાસ્ત્ર જ્ઞાન સ્વભાવ અને વિભાવને જુદા ન પાડી શકે, એ તો વાચા જ્ઞાન છે, એ ખરેખર જ્ઞાન જ નથી, એ અજ્ઞાન છે. જે રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરે અને એ જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે ગ્રસ્ત અવસ્થામાં, એને ભગવાન જ્ઞાન કહે છે. બાકી બધા અજ્ઞાનમય ભાવ છે. ખુલાસો, સ્વભાવ ને વિભાવ બે જુદા છે. જેમ સોનું અશુદ્ધ હોય તો અગ્નિમાં તપાવતા એની અશુદ્ધિ નીકળી જાય છે અને સુવર્ણ શુદ્ધ પ્રગટ થઈ જાય છે, એમ આચાર્ય ભગવાન આ ભેદ જ્ઞાનનો મંત્ર આપે છે. નમોકાર મંત્ર તો જન્મથી મળ્યો, નમોકાર મંત્ર તો જૈનને જ્યાં જન્મો ત્યાં ગરવળીમાં આવ્યો, જેમ કહેવાય ને ગરવળીમાં છે, એ તો જન્મના સંસ્કાર છે, વારસામાં છે. પણ ભેદ વિજ્ઞાનનો મંત્ર એ તો જ્યારે કોઈ જ્ઞાની પાકે છે, અનુભવી પુરુષ, ત્યારે એ મંત્ર આપે છે. એ મંત્ર શાસ્ત્રમાં તો 2000 વર્ષ પહેલા હતો લખેલો, પણ ભેદ વિજ્ઞાન શું એ કોઈ જાણતું નથી. ભેદ વિજ્ઞાન એટલે સ્વભાવ અને વિભાવ એને બેને જુદા પાડી, રાગને દ્રષ્ટિમાંથી શ્રદ્ધામાંથી છોડી, રાગનું લક્ષ છોડી અને ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ બિરાજમાન છે એનો અનુભવ કરવો, એનું નામ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન એટલે બે વસ્તુને જુદી જુદી જાણીને અનુભવવી, એકને ગ્રહવું ને બીજાને છોડવું, ગ્રહણપૂર્વક ત્યાગ, શુદ્ધાત્માનું ગ્રહણ કરવું અને રાગને દ્રષ્ટિમાંથી છોડી દેવો, શ્રદ્ધામાંથી છોડી દેવો. સમજી ગયા? શ્રદ્ધામાંથી છૂટે છે, દશામાંથી નથી છૂટતો. શ્રદ્ધામાંથી છૂટે છે, દશામાંથી તો મોલો છૂટે. તો ચારિત્રંગીકાર કરે ને ત્યારે સ્વરૂપમાં લીન થાય ત્યારે રાગ જાય. પેલો મોહ જાય, ગ્રહસ્થ અવસ્થામાં મોહ જાય, મમતા જાય, રાગદ્વેષ રહી જાય. હજી અસ્થિરતાના રાગદ્વેષ રહી જાય, ખલાસ. એ તો દાખલો શાસ્ત્રમાં આવે છે કે લીલું છમ ઝાડ હોય, મોટો પીપળાનું ઝાડ, અને વાવાઝોડું જબરજસ્ત આવે અને મૂળમાંથી ઉખડી જાય ઝાડ, ઘણે ઠેકાણે બનાવ બને છે, તો પછી માથે 50 ઇંચ પાણી પડે ઝાડ ઉપર રોજનું 5-5 ઇંચ, તોય પાંદડા હુકાતા જાય. કેમ કે એને પ્રવાહમાંથી જે એની નસમાં પાણી જતું હતું ને એ બંધ થઈ ગયું, ઉપરનું પાણી કામ ના આવે. એમ એક વખત આત્માનો અનુભવ થયા પછી મિથ્યાત્વ મૂળ્યું ગયું પછી રાગદ્વેષના પાંદડા રીએ, એ ધીમે ધીમે જેમ જેમ એ પુરુષાર્થ કરી સ્વભાવમાં લીન થતો જાય. સ્વભાવમાં લીન થવું તેનું નામ ચારિત્ર છે. 5 મહાવ્રતના પરિણામ એ તો ચારિત્રનો દોષ છે, ચારિત્ર નથી. કેમ કે 5 મહાવ્રતના પરિણામ એ પૂર્ણ તત્વ છે, એ બંધનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. એ પોતે આશ્રવ તત્વ છે, એ પોતે સંવર નિજરા તત્વ નથી. સંવરના પરિણામ તો એ 5 મહાવ્રતના પરિણામથી ભિન્ન આત્માના આશ્રયે જેટલી વિતરાગ દશા પ્રગટ થઈ, જેટલી વિતરાગતા તેટલો સંવર નિજરા છે, જેટલો રાગ તેટલો આશ્રવ બંધ છે. સાધકને બે હોય, થોડી વિતરાગ ભાવ પણ હોય અને થોડો આશ્રવ બંધ પણ. પરમાત્મા ન થાય ત્યાં સુધી સાધકમાં બાધક તત્વ ભેગું રહે છે, હજી થોડુંક બાધક તત્વ છે. હવે આ સુભાઈ સોલિસિટરના પુસ્તકમાં તો આ કઈ વાત આવે નહી. હે, આ તો સર્વજ્ઞ ભગવાનની કોર્ટના કાયદા છો તમે, ઓલા કાયદા કાઢો એમાં કાયદા છે. આ સર્વજ્ઞ ભગવાનની કોર્ટ છે, સિદ્ધાંત છે. આ ફરે નહી, ઓલા તો ભેગા થઈને ફેરવી નાખે કાયદા. નહીં તો એથી પણ આગળ વાત કહેવી છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવી છે. જો એક આત્માના બે પડખા છે, આ જગત ઓછા જેવો જાણે છે. આત્મા એક, એના પડખા બે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખું એટલે ટકતું પડખું જેમાં અનંત ગુણો છે એ સામાન્ય પડખું, અને વિશેષ પડખું એટલે એના પરિણામ સમયે સમયે થાય, પલટે પરિણામ આવે ને પરિણામ જાય, એનો વિશેષ પડખું છે. હવે એક આત્મા બે પડખાવાળો છે, તેથી તે વર્તમાનમાં અજ્ઞાની હોવા છતાં પણ જ્યારે આત્માનું અવલંબન લે છે શુદ્ધનું, તો પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. નકર કોના આશરે શુદ્ધતા પ્રગટી? અશુદ્ધ થઈ ગયો આત્મા તો. અહીં તો એથી પણ આગળ વાત કેવી છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવી છે, તેના શ્રદ્ધા જ્ઞાન કરીને, એટલે આત્માનું શ્રદ્ધાન ને આત્માનું જ્ઞાન, દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન અને નવતત્વનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન એ નહીં, એ તો અનંતવાર કહ્યું, એ ધર્મ નથી. દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન તો અનંતવાર કર્યું, અને 11 અંગ તો શાસ્ત્ર ભણી ગયો અનંતવાર, એ કઈ અપૂર્વ ચીજ નથી. આત્માનું શ્રદ્ધાન અને આત્માનું જ્ઞાન એ અપૂર્વ ચીજ છે, એ એક સમય માત્ર કર્યું નથી. એક સમયની સામાયક સાચી અલ્પકાળમાં મુક્તિ આપે, એક સમયનું પ્રતિક્રમણ અલ્પકાળમાં મુક્તિ આપે, એક સમયની આલોચના, એક સમયનું પ્રત્યાખ્યાન અલ્પકાળમાં મોક્ષને લાવે એવી તાકાત. એમાં બે પ્રકાર છે, નિશ્ચય સામાયિક અને વ્યવહાર સામાયિક. સાધકને બે અંશ સાથે હોય સમ્યક દ્રષ્ટિની, મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય સામાયિકે ન હોય ને વ્યવહાર સામાયિકે ન હોય. સાધક હોય એને નિશ્ચય સામાયિક એટલે શું કે આત્માના આશરે જેટલા વિતરાગી પરિણામ પ્રગટ થાય, સામ્ય ભાવ, મોક્ષોભ રહિત આત્માના જે પરિણામ છે એને પરમાત્મા સામાયિક કહે છે. એ સામાયિક સંવર નિદ્રારૂપ છે, અને એ વ્યવહાર સામાયિક એટલે બે ઘડી સામાયિકમાં બેસે, સ્વાધ્યાય કરે, ચિંતવન કરે, શાસ્ત્ર વાંચન કરે, એમાં જેટલો શુભ ભાવ હોય એનું નામ વ્યવહાર સામાયિક છે. અશુભ સામાયિક હોય, સામાયિકમાં બેસીને જો દુકાનનો વિચાર આવી ગયો તો પાપના પરિણામ, એ તો નિશ્ચય સામાયિક નહીં, વ્યવહારે સામાયિક નહીં, પણ એ તો પાપના પરિણામ છે. એમ આ એક એક સમયના પરિણામનો હિસાબ છે. આ સમુચય નથી, આ કોથળામાં પાનસેરી નથી, આ તો એક એક સમયના પરિણામનો હિસાબ છે. એક એક સમયના વિતરાગી પરિણામ હોય તો નિર્જરા થાય, અને એ પરિણામમાં જો રાગ આવે તો બંધ થાય. એમાં કોઈ છૂટછાટ નો આ વિષય જ નથી. કેમ? આ વસ્તુ કોઈ બનાવી નથી, આ તો અનાદિ અનંત વસ્તુની શું સ્થિતિ છે, અને કયા પ્રકારના આત્માના પરિણામ નિર્જરાનું કારણ થાય, કયા પ્રકારના આત્માના પરિણામ બંધનું કારણ થાય, એ તો એકદમ ન્યાય, લોજિક, આગમ, યુક્તિ અને અનુભવથી સ્થિત થાય એવી વાત છે. અહીં તો એથી પણ આગળ વાત કહેવી છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવી છે, તેના શ્રદ્ધાન જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન. આત્મા દેખાય છે, આત્મા નથી, આ તો દેહ છે, પણ દેહ છે એને જે જાણનાર છે ચૈતન્ય, તે આત્મા છે. દેહને તરફ જોવાનું બંધ કર અને આત્મા તરફ જો, તારા ઉપયોગને અંદરમાં વાળ. જાણતા તો આવડે છે ને, જાણતા તો આવડે છે, આખો દી જાણ્યા કરે છે. હવે પરને જાણે છે એને બદલે થોડીક વાર જાણવાની પ્રેક્ટિસ કરે અંદરમાં આત્માની, તો જાણી શકાય. ન જાણી શકાય એવું કઈ છે નહીં, એમાં કોઈ કર્મ નડતા નથી. આત્માને જાણવામાં કોઈ કર્મ નડતા નથી. એકવાર બનાવ બેનો રાજકોટમાં હમણાં કેરતીભાઈ ગયા, કહ્યું કે આ આત્માના આટલા બધા વખાણ કરે, જ્ઞાનીઓ પ્રશંસા કરે, મહિમા ગાય આત્માના, તો એવો આત્મા 24 કલાક કરતો શું હશે? એ આત્મા આખો દિવસ શું કરતો હશે? અમે તો દુકાને જઈએ, વેપાર કરીએ, અમે પ્રવૃત્તિ કરીએ, પણ ઓલો આત્મા આત્મા આવું પણ એ 24 કલાક કરતો શું હશે? તો એને ઉત્તર આપ્યો કે ભાઈ, એ આત્મા શુદ્ધાત્મા જે ભગવાન બિરાજમાન છે અંદરમાં દેહ દેવળમાં, એ દર્શન દેવાનું કામ કરે, પણ કોને? કે જે દર્શન લે એને. એટલે જે પોતાના જ્ઞાનને અંતરસન્મુખ કરીને આત્માને જાણે એને દર્શન મળે, પણ આમ જોયા કરે તો આત્મા ક્યાંથી મળે? એમ આત્મા દર્શન નથી. એટલે એમાં આત્માના દર્શન કરવામાં કોઈ આરો નડતો નથી, પંચમારો, કોઈ કર્મનો ઉદય એને નડતો નથી. એને માત્ર નડે છે પોતાની રૂચિ પર ઉપર છે, એ સ્વ ઉપર જ્યારે રૂચિ આવે કે મારે તો આ ભવમાં આત્માના દર્શન કરવા છે, આત્માના દર્શન વિના હું જાઉં તો ગમે ત્યાં ફેંકાઈ જઈશ, માટે આત્માના દર્શન એ જૈન દર્શનની મૂળ વાત પાયાની છે. ધર્મની શરૂઆત એકડો, ચારિત્રની વાત તો અલૌકિક ઊંચા ઊંચા પ્રકારની. અહીં તો એથી પણ આગળ વાત કહેવાની છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવી છે, તેના શ્રદ્ધા જ્ઞાન કરીને. દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન એ સમ્યક દર્શન નથી, આત્માનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. આગમનું જ્ઞાન તે જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. ઓલું તો ઇન્દ્રિય જ્ઞાન છે. એમ શ્રદ્ધા જ્ઞાન કરીને જે નિર્મળ પર્યાય, ભલે વાર લાગે એનો વાંધો નહીં, પણ સત્યને રાહે ચડી જવું જોઈએ, સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. ભલે ટાઈમ લાગે, વાત કરવી સહેલી છે, અમલમાં મૂકવું કઠણ છે. વાત તો છે સાચી, કઠણ તો છે જ, પણ અશક્ય નથી, અશક્ય નથી. અટકવું નહીં અને પ્રયત્ન ચાલુ રાખે. પોતાના ઘરમાં જાઉં એમાં ક્યાં કોઈને પૂછું છે, આ અરુણભાઈ આવે છે સાંજે રોજ, તો ઈ ચાવી જ ખોલીને આવે છે, મે આઈ કમિંગ સર, એમ બટન દાબતા જ નથી, કારણ કે પોતાના ઘરમાં જાઉં એમાં હું પૂછું. એમાં આત્મા છે, એ આત્મા આત્માના દર્શન કરે, પોતાના જ્ઞાન દ્વારા પોતાના આત્માને જાણે, એમાં કોણ એને રોકી શકે? કોઈ એમાં નડતર ફરતર નથી, કોઈ કર્મનો ઉદય આડો આવતો નથી. જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શતો નથી. આ એ વાત કરવી છે. आलिंगन करतो नथी, परंतु आत्मा नित्य शुद्ध द्रव्य छे। आवो तारो ज्ञेय स्वभाव छे। ज्ञेय एटले ज्ञानमां विषय थाय। आ पदार्थ पण ज्ञेय कहेवाय, आ पदार्थ पण ज्ञेय कहेवाय। ज्ञानमां जे जणाय તે પદાર્થોને જ્ઞેય કહેવાય। જેમ આમાં જ્ઞેયત્વ છે, એમ આત્મા જે છે એ પણ પોતાના જ્ઞાનમાં જ્ઞેયપણે જાણી શકાય, જણાય એવો છે। આત્મામાં પણ જ્ઞાન ધર્મ છે અને જ્ઞેય ધર્મ છે। જાણે પણ ખરો અને જણાય પણ ખરો, એવો બેવડો ધર્મ એક આત્મામાં છે। આ પદાર્થો છે એમાં બેવડો ધર્મ નથી। જ્ઞાનમાં જણાય ખરું, પણ ભીત કઈ જાણે નહીં। જ્ઞાન તો જાણે પણ ખરું અને જ્ઞાન જ્ઞાનમાં જણાય પણ ખરું, એ બેવડો સ્વભાવ એક આત્મામાં રહેલો છે। પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે। આવો તારો જ્ઞેય સ્વભાવ છે। જેવો જ્ઞેય સ્વભાવ છે તેવો જાણ તો સમ્યક દર્શન જ્ઞાન પ્રગટે। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે અને ગ્રસ્ત અવસ્થામાંથી શરૂઆત થાય છે। પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે ચારિત્ર અપેક્ષાએ છે ઊંચા પ્રકારનો, એ આગળ વધતા થાય છે। અંશે તો અંશે શરૂઆત થઈ જાય છે। આવી અપૂર્વ વાત અનંત કાળે શ્રવણ કરવા મળે છે। શું કહે છે ગુરુદેવ? કે આવી શુદ્ધાત્માની વાત અનંત કાળે તો કાન ઉપર પડે છે। ચક્રવર્તીના પુણ્ય કરતા પણ અનંત ગણા પુણ્ય હોય તો સર્વજ્ઞ ભગવાન વિતરાગે કહેલી વાણી અને સંતોએ અનુભવેલી વાણી સત્યાર્થ વાણી, એમ સાચું જે સ્વરૂપ છે એ સાંભળવું મળવું બહુ દુર્લભ છે। અનંત કાળે શ્રવણ કરવા મળે છે। યથાર્થ સમજણ કરીને સમ્યક પ્રતીતિ કરે એટલે શ્રદ્ધા કરે, અનુભવપૂર્વક કરે તો ધર્મ થાય। પણ જેને આ વાત સાંભળવા પણ મળી નથી તેને તો ધર્મ ક્યાંથી થાય, ન જ થાય। પ્રશ્ન: દ્રવ્ય પર્યાયને અડતું નથી એમ કહો છો? દ્રવ્ય પર્યાયને અડતું નથી એમ કહો છો તો શું દ્રવ્ય પર્યાય વિનાનું હશે? પ્રશ્નકાર પોતે પ્રશ્ન ઉત્પન્ન કરે છે। ઉત્તર: દ્રવ્ય સામાન્ય નિશ્ચયથી તો પર્યાય વિનાનું છે। નિશ્ચય નહીં એટલે પોતાના સ્વભાવની સમીપે જેને જોવામાં આવે તો એ અનંત ગુણથી સહિત છે અને પરિણામથી રહિત છે। નિશ્ચય નહીંથી જોવામાં આવે તો એ શરત, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો પરિણામથી સહિત છે, પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પરિણામથી રહિત છે। આ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આ બે વાત જ્યાં સુધી જીવ સમજે નહીં ત્યાં સુધી જીનેન્દ્ર ભગવાનની વાણીનો મર્મ પામી ન શકાય। કેમ કે જીનેન્દ્ર ભગવાનની વાણી જે છૂટે છે એ દ્વિને આશ્રિત છે। કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી કથન આવે અને કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી કથન આવે। કોઈ વખતે એમ કથન આવે એક ઇન્દ્રિય તે જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય જીવ, ચાર ઇન્દ્રિય જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ, એમ આવે। કોઈ વખતે એમ આવે કે આત્મા શુદ્ધ ચિદાનંદ આત્મા છે, એને ચાર ગતિ પણ નથી, એમાં રાગ પણ નથી। જો હવે એક વખત નિશ્ચયની મુક્તતાથી કથન આવે, બીજી વખતે વ્યવહારની મુક્ત આવે। હવે નય હોય અધ્યાર, હવે નય અધ્યાર હોય ને નયનું સ્વરૂપ જાણતો ન હોય એટલે કે ભાઈ આ તો ફરતી ફરતી વાત આવે છે, આ શું ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, સમજી ગયા? પણ શ્યાદવાદનું કથન પદ્ધતિ નય દ્વારા સિદ્ધ થાય છે, એટલે ઉપલબ્ધ દ્રષ્ટિએ વિરોધ લાગે છે કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય। તો અન્યમતી શું કહે છે? કે જૈન દર્શનનું કાંઈ ઠેકાણું નથી, કાં કયો નિત્ય અને કાં કયો અનિત્ય, બે વાત કરે છે, જેમ ઠીક લાગે એમ બોલે। ભાઈ, વસ્તુનું સ્વરૂપ જ નિત્યાનિત્ય છે, કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પરિણામની અપેક્ષાએ અનિત્ય છે, એ શ્યાદવાદ છે। કથનચિત જો લગાડો તમે તો સમાધાન થઈ જાય, શ્યાદવાદથી સમાધાન થાય છે। શ્યાદવાદ જો હાથમાં ન હોય, શ્યાદવાદ એટલે નહીં વિવક્ષા, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, તો શાસ્ત્રમાં આવે છે કે તને ભાઈ કાંઈ બીજું શાસ્ત્રનું જ્ઞાન ન હોય, સંસ્કૃત ના આવડતું હોય, કાંઈ યાદ ન રહેતું હોય તો કાંઈ નહીં, પણ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બેનું સ્વરૂપ તો તારે સમજવું પડશે, તો જ તને વસ્તુ સ્વરૂપ સમજાશે. નિશ્ચય નહીં શું છે કે મૂળ જે સ્વભાવ છે એનું જેના દ્વારા જ્ઞાન થાય એનું નામ નિશ્ચય નહીં, અને જે સંયોગનું જ્ઞાન કરાવે, પરિણામનું જ્ઞાન કરાવે એનું નામ વ્યવહાર નહીં. એમાં કઈ બહુ આકરી વાત નથી, શબ્દો નવા છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, નહીં એટલે જ્ઞાન. પદાર્થના મૂળ સ્વભાવને બતાવે તે નિશ્ચય નહીં, સંયોગને બતાવે તે વ્યવહાર નહીં. જો એમ આવે છે શાસ્ત્રમાં કે અજ્ઞાનીઓને પણ ખરેખર એના વર્તમાન વર્તા જ્ઞાનમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે એમાં જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે એટલે એમાં પ્રતિભાસ થાય છે, અને એ જ્ઞાનની પર્યાયમાં દેહાદી પણ પ્રતિભાસ થાય છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપન પ્રકાશક છે, દીવાની માફક, દીવાના પ્રકાશની માફક એનો સ્વભાવ સ્વપન પ્રકાશક છે, એટલે એના જ્ઞાનના ઉપયોગના પ્રનમનમાં વ્યાપારમાં એનો જ્ઞાયક આત્મા પણ જણાય છે, જીવ તત્વ પણ જણાય છે, અને અજીવ તત્વ અને રાગ પણ એમાં જ્ઞાનમાં જણાય છે. હવે એ જણાવા છતાં પણ અનાદિકાળથી એને એમ થાય છે કે જ્યાં દેહ અને રાગ જણાવો તે મારા, પણ આ જ્ઞાન તે મારું, અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તે મારું, જાણનાર જણાય છે એ ભૂલી ગયો, અને પર જણાય છે અને પરમાત્મ બુદ્ધિ કરે છે એટલે એને આત્મજ્ઞાન ઉદય પામતું નથી. જેવી રીતે સૂર્યનો પ્રકાશ છે એ પ્રકાશ ઘટપટને પ્રસિદ્ધ કરે છે, પણ સાથે સાથે સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હવે એનો પ્રકાશ જે સૂર્યનો છે એ સૂર્યની સાથે તાદાત્મ છે, અને ઘટની સાથે તાદાત્મ નથી, જુદો છે ઘડો. હવે જુદા પદાર્થને પ્રસિદ્ધ કરે અને એનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ ન કરે એમ કોઈ કાળે બની શકે? જો એ સૂર્યને પ્રસિદ્ધ ન કરે તો એ પ્રકાશ જ ન હોય, અંધકાર હોય. એમ પોતાનું જે જ્ઞાન છે એ સમયે સમયે આત્માને પ્રસિદ્ધ કરે જ છે, પણ એને એ પ્રકારનું લક્ષ નથી કે મને મારા જ્ઞાનમાં જાણનાર આત્મા જણાઈ રહ્યો છે. જો આત્મા જણાતો ન હોત તો જ્ઞાન જ ન હોત, તો અંધકાર થઈ જાત. પણ જણાઈ રહ્યો છે, પણ એને એ વાતનો વિશ્વાસ નથી આવતો. અને ઇન્દ્રિય જ્ઞાનમાં જે પરપદાર્થ જણાય છે એને પકડે છે, મને આ જણાય છે, આ જણાય છે, આ મારું, આ મારું, આ મારું, મારું જ્ઞાન એ નથી આવતું. દેહ જણાય છે, દેહ મારો, પણ દેહ તારો કે જ્ઞાન તારું? હવે એ દેહનું જે જ્ઞાન થયું એ તારું, કે આત્મા જણાય છે એ જ્ઞાન તારું? અહીંયા સુધી જવું પડશે, આ ઉંડાણમાં જવું પડશે. દેવસિંહભાઈ, આ દેહ તારો કે જ્ઞાન તારું તું મને કે? એ તો વિચારમાં દેહ મારો નથી એમ કહેવાતું નથી, જીભ ઉપડતી નથી, કારણ કે મોહ છે. આના પ્રત્યે મમતા એવી છે કે જીભ ન ઉપડે દેહ મારો. એમાં કોકને એકનો એક દીકરો હોય અને જો એમ કહી કે દીકરો તમારો નહીં બોલે નહીં તો એ નહીં બોલે, સમજી ગયા? મોહનભાઈ ન બોલી શકે, મમતા છે ને, મમતા જીભ ન ઉપડે. પણ ભાઈ તારે જો મમતાનું દુઃખ ટાળવું હોય, દુઃખ તો મમતાનું છે, સંયોગનું તો કઈ દુઃખ નથી. શાંતિનાથ ભગવાન 16માં તીર્થંકર થયા, ચક્રવર્તી પદમાં હતા, એટલો બહારનો વૈભવ, ચક્રવર્તીને તો પુણ્યનો હોય ને ઠાઠ, છતાં જળ કમળ વસ્થિતિ હતી. રામ જો કઈ પણ એને મારા પણ ભાસતો હોય તો કઈ મારું નથી, મારું તો એક આત્મા, મારું તો એક જ્ઞાન છે, મારું આમાં કઈ નથી, એવા અંદરમાંથી લુખા પરિણામ સમ્યક દ્રષ્ટિને થઈ જાય છે. એને ચારિત્ર નહોતું, ચારિત્રવંત નહોતા, સમ્યક દ્રષ્ટિ હતા, ગ્રહસ્થી હતા. પછી દીક્ષા તો પછી લીધી, દીક્ષા તો અંગીકાર પછી કરી, પછી તીર્થંકર પદમાં, કેવળ જ્ઞાન તો પછી જ. ચક્રવર્તી પદ હોય, 96,000 તો રાણી હોય, અને લાખો માણસનું ઘોડા ને હાથી ને પાયદળ એવું લશ્કર હોય, સમજી ગયા? અને કોઈ વખતે લડાઈમાં જાય તો ચક્ર પણ ફેરવે, સમજી ગયા? લડાઈમાં પણ ઉતરે ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, ભરત ચક્રવર્તી જે થયા ને પેલા, એ 60,000 વર્ષ સુધી તો લડાઈના મેદાનમાં હતા. ઋષભદેવ ભગવાનને અહીંયા કેવું જ્ઞાન થયું? તીર્થંકર, વાણી છૂટી, પણ સાંભળવાનો એને વિચાર ના આવ્યો. 60,000 વર્ષ સુધી એને ખબર હતી કે આ ભાવમાં મારો મોક્ષ છે, છતાં પણ ઓલો રાગનો ચાવો છે ને, સમ્યક દર્શન હતું પણ એને જીતી નતા શકતા. એટલે બહારના સંયોગ એ પુણ્યનું ફળ છે, એ આત્માનું ફળ નથી. બહારનો જે વૈભવ મળે છે એ ધર્મનું ફળ નથી, એ કર્મનું ફળ છે. ધર્મનું ફળ નથી, ધર્મનું ફળ તો આત્મિક શાંતિ છે, ધર્મનું ફળ તો અનાકુળ આનંદ છે. ધર્મનું ફળ અંદરમાં આવે, કર્મનું ફળ બહાર દેખાય. પુણ્યરૂપી કર્મ કે પાપરૂપી કર્મ, બે પ્રકારના કર્મ એટલે કાર્ય છે. ભાવ કર્મ જેને કહેવાય, પાપ કરે તો નર્ક નિગોદાદીમાં જાય, પુણ્ય કરે તો સ્વર્ગમાં જાય, શેઠિયો થાય, એ બધા પુણ્યના ઠાડ છે. પણ તેથી શું પુણ્યના ઢગલા મળ્યા, તેથી શું જ્યાં આત્મા નથી ત્યાં કાંઈ નથી. એક વખત છોટુભાઈ તમારા કાકા, એની હારે વાતચીત થતા થતા મને એના દીકરાની કાંઈ વાત કરી, લલિતભાઈ એક ને એક દીકરા અને બહુ ખાનદાન નરમ માણસ, પોતે નરમ દીકરો નરમ, તે વાત વાત નીકળી કે દીકરાનો સ્વભાવ સારો આમ તેમ બધી મેં વાત સાંભળી. પછી મેં કહ્યું તમારા આત્માને શું લાવવામાં, વાત સાચી છે, મારા આત્માને કાંઈ લાભ નહીં એમ. એટલે મોહ નાચે છે, મોહ નાચે છે, કેમ કે પર પદાર્થ મારા પણ ભાસે છે અને જ્ઞાન તો મારા પણ ભાસતું નથી. હું એક આત્મા છું, હું એક જ્ઞાનમય આત્મા છું, અને આ દેહાદીનો માત્ર સંયોગ છે, લક્ષ્મીનો પણ સંયોગ છે. લક્ષ્મી પણ નાશવાન છે. ભાઈની હારે વાતચીત થઈ તો ત્રીજા બોલમાં એને એમ કહ્યું કે નાશ થઈ જાય. મેં કોઈ વાત સાચી છે, કા દાન કા ભોગ અને કા નાશ, ત્રણ પ્રકાર કે લક્ષ્મીના હોય છે, બરાબર છે, સમજી ગયા. એટલે સંયોગ છે, એમાં સંયોગમાં શું રાચું. આ આત્મા અનંતવાર સ્વર્ગનો દેવ થયો. હવે સ્વર્ગના દેવની એક મોજરી જેટલું ધન આ બધા રાજ ભેગા થાય ને તો ખરીદ ન કરી શકે, એટલી તો એની મોજડીની કિંમત, હીરા જડિત. હવે એવા અવતાર તો અનંતવાર થયા. આ આ કઈ અપૂર્વ છે. પૈસો મળવો જયરજનભાઈ, પૈસો મળવો ને મોટર મળવી 2 લાખની, એ કઈ અપૂરો છે? એ કઈ અપૂરો નથી. હા જેને પછી બહુ કેવું, સાચી વાત છે. એ ફેર પડે સાંભળ્યા પછી મોહ અને મમતા ઘટ્યા વગર રીએ જ નહીં, ઘટે ઘટે ને ઘટે. એનો જે રસ છે ને અંદરમાં રસ, એ ઘટવા માંડે, ઓછો થવા માંડે. બીજાને દેખાય નહીં, દેખાય નહીં પણ ઓછો થવા માંડે. ભાઈ આ સતના સંસ્કાર છે. ઘડો સાવ કોરો હોય ને, કોરો પણ એમાં પાણી છાંટો પણ દેખાય નહીં, પાણી ભીનો થયો ન દેખાય પણ ભીંજાય છે, એ ભીંજાઈ રહ્યો છો, ભીંજાઈ રહ્યો છે. એમ આત્માની વાર્તા વારંવાર સાંભળવાથી, સ્વભાવની વાત સાંભળવાથી એને સ્વભાવનો પ્રેમ જાગે છે, અને સ્વભાવનો પ્રેમ અને પ્રીતિ આવતા, રૂચિ આવતા, બીજા બધા પદાર્થોની રૂચિ ઘટવા માંડે છે. એમાં કઈ નહીં હોય, પુણ્યના કારણે કોઈને ઓછું ને કોઈને વધારે, બીજું શું એમાં. શ્રીમદ રાજચંદ્રજી તો કહેતા હતા, પોતે લખી ગયા છે, અરે ભવ્ય આત્મા, જો તને આજીવિકા જેટલું સાધન હોય તો હવે તું બહુ જાજી જંજાળ આશા તૃષ્ણામાં ટાઈમ ગુમાવીશમાં તારા આત્માનો જલ્દી હિત કરી લેજે. બોલો, હવે આ તો 7 પેઢીનું ધન હોય ખૂટે નહીં, તોય હજી 14 પેઢીનું ભેગું કરવાનું, લાલસા કઈ પાર વગર નહીં. નિવૃત્તિ લેવાનો ભાવ ના આવે કે બસ થયું ભાઈ, હવે મારે નિવૃત્તિ લેવી છે, મારે પૈસા કમાવા નથી, મારે તો મારા આત્માનું કઈક કરવું, એ પણ હું જે નહીં. ભાષા છે એમાં, અંદર ભાવ ફરવો જોઈએ. અંદરમાં જયારે પોતાની મમતા ઘટે એ પોતાને ખબર પડે. આ ધર્મ છે ને એ બતાવવા માટે નથી, કરવા માટે છે. ધર્મ છે ને એ બીજાને બતાવવા માટે નથી કે બીજા મને ધર્મી કીએ, એ અપેક્ષા હોય તો ધર્મ થાય જ નહીં. ધર્મ તો કરવા માટે, પોતા માટે છે. અને જે વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરે એને મોહ ને મમતા ઘટ્યા વગર રહે, એના કષાયો કષાયો મન થયા વગર ફરી છે.
આપે જે નિષેધનો મંત્ર બતાવ્યો ને, અમૂલ્ય મંત્ર છે કે આ હું જાણતો જ નથી, આ મને દેખાતો જ નથી, વારંવાર અંદર ઘૂંટાયા કરે છે, કામ કરતા હોય ને અંદર કાર્યસ્થિતિ.
મને રાજુ મારા જ્ઞાનમાં જણાતો જ નથી. જો જણાય તો રાજુ મારો દીકરો ને મમતા કરું ને, મૂળમાં ઘા. આ જે વાત મેં કરી છે ને એ મૂળમાં ઘા માટે છે, મૂળમાં ઘા. મને રાજુ જણાય તો રાજુ ઉપર મમતા હું કરું, પણ મને તો મારું જ્ઞાન જણાય છે. મારી આંખ રાજુ સામે છે, પણ મારું જ્ઞાન તો આત્માને જાણે છે. બસ જાણનાર જણાય છે, મને બીજું કાંઈ જણાતું નથી. એવી પ્રેક્ટિસ કરવી જોઈએ.
રીબાઉન્ડ થઈ જાય છે,
રીબાઉન્ડ
રીબાઉન્ડ ની વાત,
રીબાઉન્ડ કરીને. કાશ્મીરમાં અમે ગયા હતા, શાંતિભાઈ નો દીકરો હતો, શાંતિભાઈ ઝવેરી ને બધા કાશ્મીર તો ફરવા ગયા હતા. એટલે ફરવાનું તો નામ હતું, બાકી ચર્ચા વધારે. તો સવારે 6 વાગ્યાથી ચર્ચા શરૂ થઈ જાય. તે પંકજ ને બહુ રસ છે, શાંતિભાઈ નો બીજા નંબર નો દીકરો. તે વાત ઉપરથી વાત નીકળ્યા. પંકજ, મેં કહ્યું ખરેખર આ દિવાલ જણાતી નથી, પણ જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે. આ પર પદાર્થ જણાતો નથી. તો કે વાત તમારી સાચી છે, તો જ જ્ઞાન રીબાઉન્ડ થશે. કે ઇંગ્લિશ નો શબ્દ મૂક્યો, એ શબ્દ સારો, કેમ કે ઓલો દડો આમ ફેંકે ભીત ઉપર, પછી એને ખબર છે કે હાથ ઉપમાં આવશે. એમ જો એકવાર નિષેધ કર્યો કે હું પરનો કરતા નથી ને પરનો જ્ઞાતા પણ નથી, તો એનું જ્ઞાન રીબાઉન્ડ થઈને આત્માની સન્મુખ આવશે. જાણ્યા વગર તો રહેશે નહીં, કાંઈ ને કાંઈ વિષય તો જોશે જ્ઞાન ને. જ્ઞાન વિષય વિના રહેતું નથી. એને વિષય તમે આપો બંધ કર્યો, અને પર જણાય તો રાગદેશ મોહ થાય ને, પણ પર ન જણાય ને આત્મા જણાય તો કઈ આત્માને જાણતા રાગદેશ કોઈ નહીં ન થાય, થાય જ નહીં.
આ તો અમૂલ્ય કળા છે, ચાવી છે,
મૂળ વાત છે, મૂળમાં ઘા છે. અહીં તો પ્રશ્ન, દ્રવ્ય પર્યાયને અડતું નથી એમ કહો છો, તો શું દ્રવ્ય પર્યાય વિનાનું હશે? ઉત્તર, દ્રવ્ય સામાન્ય નિશ્ચયથી તો પર્યાય વિનાનું છે. દ્રવ્ય સામાન્ય અને પર્યાય વિશેષ બે થઈને આખું દ્રવ્ય થાય તેવો દ્રવ્યનો અર્થ અહીં ન લેવો. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો દ્રવ્ય અને પર્યાયનું જોડકું પ્રમાણ જ્ઞાનનો વિષય આત્મા છે, પણ નિશ્ચય નહીંથી વિષય કરવામાં આવે ત્યારે પર્યાયથી આત્મા રહે જ છે, એમ લેવું, એમ કે છે. એવો દ્રવ્યનો અર્થ લેવો અહીંયા. એટલે કે દ્રવ્યનો અર્થ સામાન્ય રીતે સામાન્ય વિશેષ થાય, પણ અહીંયા દ્રવ્યનો અર્થ આમ લેવો. પ્રકરણ અનુસાર એનો અર્થ ઘટાડવો જોઈએ. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન, એવો શબ્દનો અર્થ જ્યાં પ્રકરણ અનુસાર ઘટતો હોય એ ઘટાડવો. થઈ ગયો ટાઈમ, ગયો. માં એ નથી, આત્મા જે ધ્રુવ પરમાત્મા છે, નિત્ય પરમાત્મા છે, એમાં અનિત્ય પર્યાયો નથી. અશુદ્ધ અશુદ્ધ બે પર્યાયો, અશુદ્ધ પર્યાયો અને શુદ્ધ પર્યાય. પ્રમત એટલે અશુદ્ધ, પ્રમાદરૂપ પર્યાય, અને અપ્રમત એટલે શુદ્ધ. એ પરિણામ માત્ર થી આત્મા ભિન્ન છે, આત્મામાં એનો અભાવ છે. જેમ પરદ્રવ્યોનો અભાવ છે એ પ્રમાણમાં આવ્યો, અને પ્રમાણ જ્ઞાનમાં આવીને પછી પોતાના પરમાત્મામાં પરિણામ જે થાય છે એનો પણ મારામાં અભાવ છે. એટલે એનું કરવું અને એનું જાણવું બે છૂટી જાય. જેમ કે આ આત્મામાં 6 દ્રવ્યોનો અભાવ છે, તો મારે બીજાની સામે જોવાનું શું કામ? મારા આત્મામાં પ્રેમચંદભાઈનો અભાવ છે, તો મારે પ્રેમચંદભાઈનો વિચાર કરવાનું પ્રયોજન શું છે? કઈ નથી, મારી ચીજ જ નથી ને. મારી ચીજ તો મારા દ્રવ્ય અને પર્યાય, એટલું મારું રૂપ છે. એમ પરદ્રવ્યથી પેલા જુદો પડી જાય,
એટલું સમજાય તો જુદો પડે
તો પડે, અને એને એને પેલું પાડવું જોઈએ. હજી પર પદાર્થ મારા છે એવી તીવ્ર બુદ્ધિ અંદર, મિથ્યા બુદ્ધિ, મોહ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ તીવ્ર હોય, અલબત્ત એને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી પર પદાર્થમાં થોડી મમતા રહી જાય, પણ તીવ્ર મમતાના પરિણામ તો છૂટવા જોઈએ. એટલો શાસ્ત્ર અભ્યાસ કરનારે, એટલું તો અધ્યયન કરનારે, એટલું તો એને મનમાં લાવવું જોઈએ કે એક રજકણ મારું નથી. ભલે અનુભવ થશે ત્યારે મમતા છૂટશે, મમતા તો ખરેખર નિર્મમતા ભાવ પ્રગટ થાય ત્યારે મમતા છૂટે, પણ મમતા ઘટે તો ખરી,
એની પહેલા ઘટે તો
ખરી, ઘટે તો ટળે,
ઢીલો તો પડે,
પણ ઢીલો જ ના પડે, ઘટે નહીં તો ટળે ક્યાંથી? એટલે એને પરપદાર્થથી તો બુદ્ધિ એકદમ છોડવી પડશે, અને પરપદાર્થથી જો બુદ્ધિ છૂટી તો એને દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ, મારું વસ્તુ મારો વિચાર કરવો, મારે બીજાનો વિચાર કરવો શું કારણ છે એમ જાણીને એને દ્રવ્ય પર્યાયમાં આવી, પછી સેકન્ડ સ્ટેજમાં અરે પરિણામ પણ મારામાં નથી, પરિણામનો પણ મારામાં અભાવ છે, હું તો અનંત ગુણથી સહિત છું અને અનંત નાશમાં જે પર્યાયો પ્રગટ થાય છે એનાથી હું રહિત છું. એમ જ્યારે પર્યાયથી રહી તેવો શુદ્ધ આત્મા એના લક્ષમાં આવે ત્યારે એને અનુભવ થાય. અનુભવ થયા પછી એ જ્ઞાન એવું પ્રગટ થાય, સમ્યક જ્ઞાન, કે એમ જાણે કે કથનચિત આ પરિણામ જે સમ્યક જ્ઞાનચારિતના પર્યાય પ્રગટ થયા એ કથનચિત મારાથી સહિત છે અને કથનચિત રહિત છે, નિશ્ચયથી રહિત અને વ્યવહારે સહિત, એવું નિશ્ચયપૂર્વક વ્યવહારનું જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થતા થાય, એટલે કોઈ પણ પ્રકારનો એમાં દ્રષ્ટિનો દોષ નહીં, જ્ઞાનનો દોષ નહીં, એમાં એકાંતપણું ના આવે. કેમ કે કથનચિત આવ્યો ને, કથનચિત મારા પરિણામ મારાથી ભિન્ન પણ છે અને મારા પરિણામ મારાથી અભિન્ન પણ છે, એમ નિશ્ચયથી ભિન્ન છે પરિણામ માત્ર, પણ વ્યવહાર નીતિથી જોઉં તો એ પરિણામે હું પરિણમું છું, તેથી હું એનાથી સહિત પણ રહિત પણ હું અને સહિત પણ હું, એવું અનેકાંત પણ એને આખું જ્ઞાન પ્રગટ થાય. પણ પેલામાં તો પેલા એને રહિત થી ઉપડવું જોઈએ. બધો સાર ટૂંક.